તારીખ 21/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 13-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169.
ત્યારે બીજી ઉપાધિથી ખસીને પોતાને જોવે છે, પોતાને સ્પષ્ટ ખ્યાલમાં આવે છે જ્ઞાન મારામાંથી ઉત્પન્ન થઈ ગયું છે. જ્ઞાન આંદોલન આવે છે, એક પછી જ્ઞાન પર્યાય આવે છે, આત્મામાંથી જ આવી રહ્યો છે એ સ્પષ્ટ પોતાને ખ્યાલમાં આવે છે. તો એની અંદર વસ્તુનું જ્ઞાન આવી જાય છે, દેશમાંથી આવે છે કે પોતાની ચીજમાંથી આવે છે,
જે તરંગ પદાર્થ માંથી ઉઠી આ તરંગ ને પકડીને
પોતાની વસ્તુ સુધી જવું જોઈએ છે. ભાવ ભાષણ છે એ પછી પુરુષાર્થ પ્રયોગ છે. ભાવ ભાષણ પહેલાં તો વગર પુરુષાર્થે ભાવ ભાષણ છે. આટલી તો વસ્તુ સહેલી છે, સસ્તી છે, સહેલી છે કે સસ્તી છે. કોઈ તમને એમ કે તમારે પહેલાં કાંઈ ખર્ચ કરવાનો નથી, તમને લાભ થાય પછી તમારે ખર્ચ કરવો હોય તો છૂટ છે. આના જેવી વાત છે, પહેલા તમારે કઈ દેવાનું નથી, પહેલા તમારે લેવાનું, પછી તમને એમ લાગે કે આ લેવામાં હજી વધુ લેવાની મારે જરૂર છે તો તમે ખર્ચ કરીને લઈ શકો છો. પણ પહેલો સેમ્પલ ફ્રી, એના જેવી વાત છે. ભાવ ભાષણમાં જ્ઞાનનો પ્રગટ અંશ છે, એ સ્પષ્ટ અનુભવ ગોચર છે. સ્પષ્ટ અનુભવ અંશે પ્રતીતિ થાય એવું છે કે મારી વસ્તુ માંથી જ મારો જ્ઞાનનો પર્યાય અંદરથી આવે છે. જ્ઞાનનો પર્યાય ક્યાંય બહારથી આવતો નથી, જ્ઞાન ભાવ જ મારા જ્ઞાન પિંડમાંથી આવે છે. બસ આટલું જો ઉપાધિથી ખસીને જરાક ઉપાધિક ભાવથી ખસીને જ્ઞાન પોતે જ જ્યાં પોતાના આધારે પોતાને જોવે, વિકલ્પના આધારે નહીં, શાસ્ત્રના આધારે નહીં, કોઈના શબ્દના આધારે નહીં, પણ પોતાના આધારે જોવે તો ભાવ ભાષણ તો તિર્યંતને જેટલી સહેલાઈથી આવે છે એટલું સહેલાઈથી કોઈ પણ જીવને આવે છે. તિર્યંતને ક્યાં કોઈ સમજાવે છે, એનું અંતરવલોકન કામ કરે છે. અંતરવલોકનનો શું લાભ છે? વિચારમાં વસ્તુ દૂર છે, અવલોકનમાં વસ્તુ દૂર નથી. જો અવલોકન કરે, શરત આટલી છે કે ઉપાધિક ભાવથી ખસી જાય, ચાલતા રાગ ભાવથી, ચાલતા વિકલ્પથી, ચાલતા વિભાવથી જરા ખસીને, એટલે એને એકદમ ગૌણ કરીને, ખસી નથી એટલે એને એકદમ ગૌણ કરીને, એને લક્ષ્યમાંથી એકદમ દૂર કરીને, લક્ષ્યમાં એકલા જ્ઞાનને લેવું છે. જ્ઞાન ક્યાંથી આવે છે? લક્ષ્મણ એકલા જ્ઞાન ને લીધું એટલે જ્ઞાન મુખ્ય થયું અને વિભાવ ચાલતો, વિભાવ ગૌણ થયો. વિભાવ મટી નથી જતો, સંસારી છે હજી, વિભાવ મટી નથી જતો, પણ વિભાવ એટલો ગૌણ થઈ જાય છે કે જ્ઞાન જોનાર અને પોતે જ પોતાને જોનાર, પોતાની મુખ્યતા કરીને પોતે જ પોતાને લક્ષ્યમાં લે છે. આ જ્ઞાન આવે છે ક્યાંથી? જ્ઞાન થયા કરે છે એ વાત તો સમજાવવાની જરૂર નથી, પણ થયા કરે છે એ જ્ઞાન આવે છે શેમાંથી? મારા ક્ષેત્રમાંથી જ્ઞાન આવે છે, કોઈ બીજાના ક્ષેત્રમાંથી જ્ઞાન નથી આવતું, આમાંથી જ્ઞાન નથી આવતું, આમાંથી જ્ઞાન નથી આવતું, આમાંથી જ્ઞાન નથી આવતું. જ્ઞાન અંદર જે ચૈતન્ય ક્ષેત્ર છે જીવ વસ્તુ, એમાંથી જ્ઞાનનો પર્યાય નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે, એક પછી એક પછી એક પછી અનંત કાળથી આવે છે. અખૂટ જ્ઞાન નો ભંડાર છે, પોતાના અનંત સામર્થ્ય નો વિશ્વાસ, અનંત સામર્થ્ય નો વિશ્વાસ પણ આવી જાય છે, સાથે સાથે અનંત સુખ નો વિશ્વાસ પણ આવી જાય છે. બે વાતનો વિશ્વાસ આવે છે, એક જ્ઞાન અને એક સુખ. પ્રયોજન જીવને જ્ઞાન નું નથી, પ્રયોજન જીવને સુખ છે. બધાને સુખ જોઈએ છે, કઈ પણ કામ કરતા પણ સુખ જ જોઈએ છે, નહીં કરતા પણ સુખ જોઈએ છે, કરતા પણ સુખ જ જોઈએ છે. સુખ પાછળ અનાદિનો જીવ, સુખની પાછળ સુખની શોધમાં જ બધું જ કર્યા કરે છે. સુખ નથી મળતું એટલે બીજો રસ્તો પકડે છે, એ નથી મળતું ત્રીજો રસ્તો પકડે છે. અહીંથી 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 ક્યાંયથી સુખ મળ્યું નથી. આ એક જગ્યાએથી પોતામાં જે અનંત સુખ ભરેલું છે એનો વિશ્વાસ આવે છે, ત્યારે આનંદ થાય, ત્યારે એને આનંદ થાય, ત્યારે એને નિર્વિકલ્પ સુખ છે. જાણપણું મારામાં છે એવી પ્રતીતિ, પ્રતીતિ એટલે વિશ્વાસ કરતા આનંદ થાય તે નિર્વિકલ્પ સુખ છે. એમાં વિકલ્પવાળું સુખ નથી, વિકલ્પમાં આકુલતા છે, વિકલ્પ વિનાનું સુખ છે, એવું નિર્વિકલ્પ સુખ છે. જ્ઞાન ઉપયોગ આવરણમાં ગુપ્ત છે, પરંતુ જ્ઞાનમાં આવરણ નથી. શું છે? જ્ઞાનની અંદર આવરણ નથી, જ્ઞાનની ઉપર આવરણ છે. તપેલું ધુમાડામાં દેખાતું નથી, ચૂલા ઉપર તપેલું મીઠું હોય. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, 500 માણસને લાપસી મૂકી હોય અને નીચે લાકડા કે છાણામાં ભેજ હોય તો ધુમાડો બહુ થાય, એટલો બધો ધુમાડો થાય કે ઉડ મૂકું તપેલું ના દેખાય. તો એ ધુમાડો તપેલાની બહાર ધુમાડો છે, તપેલામાં ધુમાડો નથી, તપેલાની બહાર ધુમાડો છે. જેટલો છે તપેલું ઢંકાઈ ગયું, એ બહાર ધુમાડો છે એટલે ઢંકાઈ ગયું છે. તપેલાની અંદર કાંઈ ધુમાડો કેસી જતો નથી, લાપસીમાં ધુમાડો આવતો નથી, ધુમાડાની ગંધે આવતી નથી. અંદર જે જ્ઞાન અને સુખ ભરેલું છે એ માં આવરણ નથી, કઈ બહાર આવરણ છે. જે આવરણ છે એ બહાર છે. જ્ઞાનીઓ આ વિષયમાં એટલા બધા ઊંડા જાય છે કે એને કેવું જ્ઞાન તો હાથને જ ન લાગે છે કે અરે મારામાં આવરણ નથી ને, જો મારામાં આવરણ નથી તો મને કેવું જ્ઞાન કેમ ન પ્રગટે. શુદ્ધોપયોગ થાય સુભાગભાઈ એમ કે છે કે હવે કેવળ જ્ઞાન સમજાવી દઉં, બધું તમને કહી દઉં. કેમ કે છે જલ્દી સીધું કેવળ જ્ઞાન કેમ હાથમાં આવે છે, એ વાત ક્યાંથી આવી, શું કરવા આવે, જરા ઊંડાણથી વિચારવા જેવું છે. કે એમણે એમ જાણ્યું છે કે અરે મારામાં તો આવરણ જ નથી, હું તો નિરાવરણ ચીજ છું. મારા દ્રવ્ય સ્વભાવમાં આવરણ નથી, મારા ઉપયોગને આવરણ નથી. નિરાવરણ થઈને એનું અનુભવ ગોચર થયો ને વસ્તુ. તો વસ્તુ અને વસ્તુને અનુભવનાર ઉપયોગ અભેદ ભાવે વર્તે છે. એમાં આ વસ્તુ અને આ ઉપયોગ એવો ભેદ નથી. એવી રીતે હું પણ આવી ગયો એની અંદર, પ્રતિથી હું પણ કર્યું ને કે હું આવો છું, એ એવી રીતે અભેદ ભાવે આવ્યું છે. હવે જ્યારે મારામાં આવરણ નથી તો પછી કેવો જ્ઞાનને હું વાંધો છે, હમણાં કેવો જ્ઞાન લઈશ. એમ જ આવે છે સીધું કે હમણાં જ હવે કેવળ જ્ઞાન લઈશું, એમાંથી વાત નીકળે છે. વિદવત્તાથી સિદ્ધાંત જોવા જાય તો માથું ખરાબ થાય. શું
જબરત,
આ તો અંદરનો વિષય છે, અધ્યાત્મ, અંદરના અધ્યાત્મનો વિષય છે. કે એને એમ જ લાગે છે કે અરે તો વસ્તુ નિરાવરણ છે, મારામાં આપણું આવરણ ક્યાં છે, આવરણ તો મારાથી બહાર છે બધું. માટે કેવળ જ્ઞાન લેવામાં મને કાંઈ હરકત નથી, કે મને કાંઈ બાધા આવવાનો પ્રશ્ન નથી. હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું, હમણાં કેવળ જ્ઞાન પ્રગટશે, હમણાં પ્રગટશે એમ જ એને છે. એ વખતે પછી ભલે સમય નીકળે છે, કોઈને થોડો કોઈને વધારે બીજી વાત છે, એ વખતે તો એમ જ છે કે એને હમણાં કેવળ જ્ઞાન પ્રગટશે. કેમ કે પ્રત્યક્ષ કેવળ જ્ઞાન સ્વરૂપ જોઈ શકે. આગળ વિધિ કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા એવું. હમણાં પ્રગટ કરી શકે એવું ભાષે છે. પછી પર્યાય કેવી રીતે યાદ રહે? તથા જ્ઞાન ને કે પુરુષ ને કે સ્ત્રી ને કોઈ પર્યાય યાદ ન થાય, ભૂલી જાય છે. કેમ કે આવું મોટું કેવળ જ્ઞાન સ્વરૂપ, આવું મહાન સ્વરૂપ અને પ્રત્યક્ષ પોતે જ, પ્રત્યક્ષ ને પોતે, પોતે પણ પ્રત્યક્ષ પણ એ પોતે, બધું ભૂલી જાય છે. સિદ્ધાંત પડ્યો રહે એવો વિષય છે. એટલી બધી નજીકતા ફાસે છે પોતાની. આવું તો બધું શું છે? અધ્યાત્મ શાસ્ત્રમાં મળે આવું બધો વિષય, અધ્યાત્મ શાસ્ત્રમાં મળે છે. જ્ઞાનમાં આવરણ નથી, સાથે કે જેટલા અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું. તેથી જ્ઞાન આવરણ છે, ન્યારું છે. આવરણ ભિન્ન અને જ્ઞાન ભિન્ન. આવરણ ખસે છે, જ્ઞાન તો જે છે એ છે, આવરણ ખસે છે તો ખ્યાલ આવે છે કે આવરણ ખસે છે એટલો વિકાસ બહારમાં દેખાય છે. પણ છે વસ્તુ તો જે જે છે એ છે, તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે. જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો તે પોતે છે. સ્વભાવ ખુલ્યો તે પોતે છે. આટલું વિશેષ આવરણ જેવા છતાં પણ પરમા જ્ઞાન જાય તે અશુદ્ધ, જેટલો અંશ નિજમાં રહે તેટલો શુદ્ધ. હવે આવરણ જેવા છતાં પરમાં જાય એટલે પરનું અવલંબન લઈએ અસ્થિરતાથી પણ, મિથ્યા દ્રષ્ટિની જેમ સંપૂર્ણપણે પરાલંબી જ્ઞાન નથી થતું. પણ જેટલું અસ્થિરતાથી અવલંબન લેવાય ઉપયોગ બહાર જાય એટલું જ્ઞાન અશુદ્ધ, અને જેટલો અંશ નિજમાં રહે તેટલું તે શુદ્ધ. પર્યાય અપેક્ષાએ અને શુદ્ધિ અશુદ્ધિ લઈ લીધી, જ્ઞાનનો વિભાવ છે ને એટલે એમને અશુદ્ધ કહ્યું. કશાયની જેમ અશુદ્ધિ નથી, જ્ઞાનના વિભાવની અશુદ્ધિ એમને ગણવામાં આવે છે. અથવા એટલું જ્ઞાન બીડાવાનું કારણ છે. જેટલો અંશ નિજમાં પરિણમે, નિજના અવલંબને પરિણમે, સ્વભાવના અવલંબને પરિણમે એટલું જ્ઞાન વિકાસ પામે. જેટલો અંશ બહાર જાય એટલું જ્ઞાન પીડાય. પછી બહાર જાય એમાં ગમે તે નિમિત્ત હોય, સાંસારિક પદાર્થ હોય, સર્વજ્ઞદેવ હોય, તો શાસ્ત્ર હોય, શ્રી ગુરુ હોય, આ જ્ઞાન પીડાય. બહાર આવતા નથી, સંપૂર્ણપણે અંતર્મુખ પ્રિય છે. કેમ કે એમ જ રહેવા યોગ્ય છે. સાધક અવસ્થામાં જેટલો ઉપયોગ બહાર જાય એટલું નુકસાન, સીધી વાત છે. અંતર્મુખ પરિણમ એટલો લાભ, બહિર્મુખ પરિણમ એટલો નુકસાન. આ બે જ હિસાબ છે. ત્રીજી વાત એમાં નથી.
અંતર્મુખ પરિણામ, અંતર્મુખ પરિણમ થતાં જ્ઞાનનું આવરણ દૂર જાય છે,
જ્ઞાન આવરણ ખસી જાય.
અને જેટલું જ્ઞાન તો જે છે એ જ છે,
અંદર સ્વભાવ જે છે એ છે, પણ બહારની અવસ્થામાં જે વિકાસ થવો,
જેટલું જેટલું
એ પોતાના સ્વરૂપને સેવવાથી વિકાસ થાય છે, પર પદાર્થને સેવવાથી અવગુણ
અવરોધ થાય,
અવરોધ થાય છે.
અને જેટલો જેટલો સ્વ પદાર્થને સેવે એટલું એટલું આવરણ દૂર થતું જાય. દીપક અને પડદાના દ્રષ્ટાંતે એમ જેટલું જેટલું આવરણ દૂર થતું જાય એટલું એમ જે જ્ઞાન સ્વભાવ પીડ્યો છે એ તો પીડ્યો જ છે, પણ એટલો વધારે
પ્રકાશ બહાર,
પ્રકાશ બહાર નીકળે છે.
જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો તે પોતે છે. આટલું વિશેષ આવરણ જવા છતાં પણ પરમાજ્ઞાન જાય તે અશુદ્ધ, જેટલો અંશ નિર્માણ રહે તેટલો તે શુદ્ધ. તેથી કેવળ જ્ઞાન ગુપ્ત છે, તેથી કેવળ ગુપ્ત છે અથવા કેવળ જ્ઞાન છે તે ગુપ્ત છે. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં પણ નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ વધારીએ. પરોક્ષ મધ્યસ્થ પરોક્ષ છે, પોતે નિરાવરણ છે અથવા પ્રત્યક્ષ છે એવી પ્રતીતિ ઉત્સર્તા વારંવાર કરીને આનંદ વધે છે અને એ નિરાવરણ થવાનો રસ્તો છે, તે જ કેવળ જ્ઞાન પ્રગટાવવાનો રસ્તો છે. જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. કોઈ બીજી પ્રતિમા જ્ઞાને શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. કહ્યું છે કે યા મતિ સા ગતિ ઇતિ વચના, જેવી જેની મતિ તેવી તેની ગતિ, એ વચન અનુસાર એટલે ભાવના અનુસાર ગતિ થાય છે. આમાં લીધું છે ને કે એની જેવી ભાવના હોય તેવી એની ગતિ થાય. માણસ કહે છે ભાઈ આ જીવ મગ્નમાં મટકું કેમ થયો, મગનું જેવડું થાય, કોઈ ચણાની અંદર થાય, કોઈ ચોખાની ઈયળ થાય છે, કોઈ ઘઉંમાં ધનેડું થાય છે, એ જીવ ક્યાં કેમ ઉગ્યો, એ ચીજ એને વધારે ભાવતી
હતી, એને વધારે ભાવતી હતી.
હા, કે ત્યાં જતું ખાય એને તારથી ખવાય, ખાય તો શું શકે, જીવ કાંઈ ખાઈ શકે છે, પણ હું ખાઈ શકું છું, હું વધુ વધુ ખાઉં, હું આ ખાઈ શકું છું, મને આ ભાવે છે અને આ હું વધુ ને વધુ ખાઉં, એમાં આયુષ બંધાઈ ગયું ગયો ત્યાં. બઉ પ્રિય હોય છે દાગીના, ત્યાં ખુબ દાગીના હોય એની પાસે, ખુબ એને પ્રિય પણ હોય અને જાય પણ ત્યાં ખાણમાં. એ કેન્દ્ર કોઈ મોતીની છીપલીમાં જઈને છીપનો જીવ થાય, મોતી પરવાળાનો જીવ થાય, મોતી શરીર છે, મોતી પોતે જીવનું શરીર છે, પછી આ તો અત્યારે બજારમાં આવે છે નિર્જીવ થઈ જાય છે, છીપલીમાં તો એના શરીરમાં એ જીવ જ ઉભો છે, એને ત્યાં એનું એની ભાવના તીવ્ર થઈ છે તો એનો જીવ થાય છે. ખાંડનો જીવ હીરાને રૂચિવાળો હીરાની ખાંડમાં જીવ પડે છે એટલે તો એને આકુલતા થાય છે.
એકેન્દ્રી જીવ
દેવ શું કરવા એકેન્દ્રી ભયા,
શું સાયન્સ છે
મોટા ભાગના દેવો મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ દેવો ત્યાં શું છે કે આ બધો ભોગ ભોગ બહુ છે ત્યાં, એટલે ખૂબ જ એ લોકોને મળે છે પણ ખૂબ પુણ્યના યોગે, અને જેમ મળે છે એમ એની તીવ્ર વૃત્તિ પણ રસ પણ તીવ્ર થઈ જાય છે એ વિશે, એટલે ત્યાં જઈને ઉપજી જાય છે. અને છ મહિના પહેલાં ખબર પડે છે ઓ તો પૃથ્વી ઉપર ફલાણી કરવા એકેન્દ્રી જીવ થવાનો છે, ત્રાસ થઈ જાય છે એને, જે પોતાની અવધિક જ્ઞાનથી જે જ્ઞાન થાય છે એટલી બધી આકુલતા થાય છે, એટલી બધી આકુલતા થાય છે એકેન્દ્રીની આકુલતાનો અત્યારે એને નમૂનો દેવલોકમાં અંદર પ્રભુત્વ થઈ જાય છે. જેમ કોઈ વૃદ્ધ માણસની પ્રકૃતિ બગડી જાય છે કે આ તો બહુ બોલબોલ કરે, આ તો વારંવાર ઝઘડો કરે, વારંવાર રિસાઈ જાય, વારંવાર ક્રોધ કરે, અતિ લોભી થાય, જીણી જીણી બાબતમાં લોભ કર્યા કરે, તો શું કરવાથી એવી જ આકુલતા થાય.
આ બાજુ ભોગવે, આ બાજુ જ્ઞાન ભેળવવાનું ઓર જ્યાં કારણ થતું જાય,
જેટલું ભોગવે એટલો જ જ્ઞાન ભેળાતું જાય, એટલું જ ભેળાતું જાય. ચેતી જાય, સમજી જાય ને ચેતી જાય તો બચી જાય, નહીતર કેવી ખરાબ હાલત છે, કેવું મુશ્કેલ છે, સાંભળવું મુશ્કેલ છે, જોવું મુશ્કેલ છે.
કેવલ જ્ઞાની સ્વીકારે છે અને કોઈ જીવ છે,
બાકી ખુદ દુનિયા વાળા સ્વીકારે નહીં. જીવ તો ખુદે જ લઈ દે ખોદવા માટે ખાંડ. પાણીમાં નાવું બહુ ગમે છે ને માણસ, સવારે નાય, બપોરે નાય, સાંજે નાય, રાતે નાય, ખૂબ નાય, ચાય પાણીમાં માસ નાખે એમાં નહીં. પાણી વગર જ પછી તારે રહેવાનું, પાણીમાં જ રહ્યા કર. ચોવીસ પહેલાં ટન બંધી મારી નાખે છે. કેટલા મારે સ્ટીમરો ફરાય છે, ચાપડા બાદ બધા કાંઠે મારે
છે,
ફિશરીઝ હોય છે. બંદર ઉપર ત્યાંથી થોડીક દૂર જરા મારે વાસ આવે,
દ્વારકા
વાસ કેવી પરિસ્થિતિ. એ તો ભગવાન આત્મા છે, જીવ
ભગવાન
આ હાલત થઈ છે. કેમ કે એને એ વૃત્તિ હતી, પાણીમાં જ રહું જાણે, પાણીમાં રહું મજા આવે. પાણી કુલુ મનાલી જાય, શિમલા જાય, ક્યાં જાય હવા ખાવા જાય, જાય હવા માં જ રહે. પછી પોતે જ હવા મારી એમ હવા ખાધા જ કરતો, હવા ખાવી છે ને તો કે ખાધા કરતો. કુદરત એને એમ કે છે,
અગ્નિકાય
અગ્નિકાય કોઈ એવી રીતે વારંવાર અગ્નિના આ બધા કરે છે ને, પેલા ઇન્ડસ્ટ્રીઝ કરે છે એમાં અગ્નિનો
બોઈલર 24 ઘંટા બોઈલર ચાલતો હોય, ભઠ્ઠીઓ ચાલતી હોય,
મોટા મોટા ઇન્ડસ્ટ્રી કરે લાખો કરોડો કમાવા માટે, આ ભઠ્ઠીનો જીવ થઈ જાય એમાં જાય. બાપા એ કારખાનું કર્યું, પછી છોકરો ચલાવતા હોય બાપા એમાં ઉપજ્યા હોય એની ભઠ્ઠીમાં. બધું કહીને કર્યું હોય ને, દીકરો ચલાવતો હોય લાખો કરોડો રૂપિયા આવતા હોય માથે, બાપા એમાં
બિરાજમાન થઈ
જાય, બિરાજમાન થઈ જાય ભઠ્ઠીમાં. એને મમત હોય મારા દીકરાને લાખો રૂપિયા દઈને હું જાઉં, આ કારખાનું કરીને લાખો રૂપિયા એને હું સોંપીને જાઉં, અને હું પણ અહીંથી એને જવું ન ગમે તો કે ન જવું હોય કાંઈ વાંધો નહીં, તું ત્યાં જ રહે ને ભાઈ,
એ ભઠ્ઠીમાં રહે,
તને કારખાનું છોડવું નથી ગમતું ને, તો ત્યાં રહે, એમાં જઈને રહી. કુદરતની ગતિ જેવી મતી એવી ગતિ છે. એવું છે એટલે પરિણામ ઉપર તો જાગૃતિ ન હોય, જીવ ક્યાં જઈને પડે, પરિણામ પણ ક્યાં જઈને કેવા કેવા થઈ જાય, હિસાબ કિતાબ બી એવું નથી. એવી પરિસ્થિતિ છે. માર્ગ હાથમાં ન આવે તો શું હાલત થાય એ વિચારવા જેવી છે. માર્ગ હાથમાં આવે તો જીવ તરી જાય એવું છે, એવું સુંદર માર્ગ. નિર્દોષ પવિત્ર નો હાથમાં આવે તો શું થાય, જગત નજર સામે છે. આ બધું
થોડોક વિવેક કરે તો, થોડોક વિવેક કરે તો હાથમાં આવે આવે એવું જ છે. તો
કહું છું ને, ભાવ ભાષણમાં પુરુષાર્થની જરૂર નથી, પુરુષાર્થ તો ત્યાર પછી સમીર દર્શન માટે ખર્ચ કરવાની ચીજ છે, એ પહેલા પુરુષાર્થ. ક્ષણ માત્રમાં ભાવ ભાષણ થાય છે. ફક્ત આટલી જ વાત છે કે મારું જ્ઞાન મારા પ્રદેશમાંથી ઉઠે છે, લાવ હું જો ક્યાંથી ઉઠે છે, બસ પોતામાં જોવે કે ભાવ ભાષણ આવી જાય. એટલું બધું સમજ છે કે જ્ઞાનનો પિંડ છું, અનંત જ્ઞાનનો પિંડ છું, જેમાંથી આવ્યા જ કરે છે, રોકી ન શકાય એવી રીતે આવ્યા કરે છે. ભૂલો તો પેટ્રોલ નો કુવા ને તો ઢાંકણ બંધ કરે તો બહાર આવતું બંધ થઈ જાય. હજી જ્ઞાન ને બહાર આવતું અટકાવવા માટે દુનિયામાં ઢાંકણ શોધાયું નથી. નજર ને આ છે, જોતો નથી, જોવે તો ક્ષણ માત્ર માં ભાવ ભાસે છે. કેટલું અંદર ભરેલું છે, પોતાને વિશ્વાસ આવી જાય કે અનંત મારામાં ભરેલું છે. બસ પછી તો સીધો નહીં પડે, ઉછળીને બહાર આવશે. કેમ કે એ પણ અનંત વીરી અંદર ભરેલું છે, ઉછળીને બહાર આવશે. કેમ નથી દેખાતું, જોવા આવ્યું, જોવા આમ જ દેખાય છે. પોતે પ્રયોગ કરીને દેખાય ગયો, ઓલા એટલે તૈયાર પાત્ર ઉપાધિ રહિત થઈને એક સ્વરૂપ પ્રાપ્તિની અતિશય તીવ્ર ભાવનામાં આવીને જોજો. સ્વરૂપ ને અતિશય તીવ્ર ભાવના થી શોધતો હઈશ તો તને જડશે. તારે શોધવાની દરકાર નહીં હોય, તને નહીં જડે. આટલી વાત અપેક્ષિત છે. એ પોતે તો ટીંગાઈ ગયા હતા કે હવે દેહ પડવાને થોડા દિવસની વાર છે, એમને ખબર હતી. અને ટીંગાઈ ગયા હતા અને કામ કરીને જવું છે. વિશ્વાસ હતો કે આ પુરુષથી જ કામ થવાનું છે. એટલો વિશ્વાસ ચારે બાજુનું એટલું મેળ ખાય. થેન્ક યુ.
ક્યાં મહિના ગયા હતા?
આપણે જેઠવત દશમ અહીંયા છીએ. જેઠવત દશમ આપડી ઈડર માં ગઈ છે. જેઠ સુધી આવ્યા હતા, જેઠ સુધી માં આવ્યા હતા. ક્યાં ટકવાનો છે? ગમે એટલો હાચવે તો જતન કરે તો ટકી રહીએ થોડું, એવું જવાનું. પોતે કામ કરી લીધું, એનું મૂલ્ય કઈ થાય? સિદ્ધ પદ એમને જે સત્પુરુષ મિશન નો બોધ આપ્યો છે, એમાં પણ એ હેતુ છે. સત્પુરુષ નું જેવું મહાત્મા આવવું જોઈએ એવું જો આવશે તો એને દર્શન નો એકદમ દબાઈ જશે. બરાબર, દર્શન નો અનુભાગ છે, તૂટી જશે. બસ જે જીવને રખડાવે છે તો દર્શન નો જ રખડાવે છે. એની શક્તિ તો પહેલા ઘટી ગઈ, સત્પુરુષ ના બહુમાન થી ઘટી ગઈ. આઠ મહિના જે ટીંગાડ્યા છે એને, આઠ મહિના જે સત્પુરુષ માટે જે આતુર રહ્યા છે, એને કેટલો દર્શન નો અનુભવ ઘટ્યો હશે. ત્યાં સુધી ઘટ્યો કે હવે નહીં આવો તો રોગથી શરીર નહીં છૂટે, આ વેદનાથી શરીર છૂટશે. દર્શન નો તો ગાળી નાખ્યો, ઠામુકો ગાળી નાખ્યો. શું દર્શન નો તો એકદમ ગાળી નાખ્યો. હવે એવો દર્શન હું એકદમ ગળી ગયો હોય એવી પરિસ્થિતિમાં આ બોધ છે,
આપના દર્શન જોઈએ, બીજું કઈ મને જોતું નથી, એમાં પરરસ બધું ખતમ થઈ ગયું. પરની વૃત્તિ ખતમ થઈ ગઈ,
કઈ જોતું
કઈ નથી, આપણે દર્શન જોઈએ બસ,
બધું મળી ગયું.
હૃદય સિંહાસન તુંબિન સુના જિસમે આ સરસાઓ સરસાઈ ગયા સીધા.
જેમ કોઈ ભગવાન ને રાહ જોતો હોય એનું ભગવાન આવી જાય એના જેવું થયું, એટલે પછી એને તબિયત બબિયત નું કઈ જોવાનું પડ્યું.
પ્રયોગ તો આ છે, વિધિ આ છે.
કામમાં
કોઈ લાંબો ટાઈમ લાગે છે, જે કઈ છે એ પોતાની અવળાય છે, બીજું કઈ જીવની પોતાની સમળાય કરે તો અનંત શક્તિ નો ભય ખૂટે છે. ક્યાં કોઈની પાસેથી શક્તિ લેવી છે બધા જ ગુણ થી સંપન્ન છે, એટલે બધા સાધન થી સંપન્ન છે, કે અમુક સાધન મારી પાસે એવું નથી. અનંત ગુણ ની સંપત્તિ થી ભરપૂર છે, સાધન થી ભરપૂર છે. પોતે જેટલો સરળ થઈને અંદર જોવે ચીજ તો ખુલ્લી પડી છે, ઢાંકેલી નથી પડી, નિરાવરણ એટલા માટે ચીજ ખુલ્લી પડી છે. અંદર આત્મા કોઈ ચીજથી ઢાંકેલો નથી, કોઈ પરમાણુથી ઢાંકેલો નથી, કોઈ પડદાથી ઢાંકેલો નથી, કોઈ અંધકારથી ઢાંકેલો નથી. જેવું સિદ્ધપદ છે એવું ખુલ્લું સિદ્ધપદની મૂર્તિ છે, ખુલ્લે ખુલ્લી સિદ્ધપદની મૂર્તિ છે. પોતે જુએ તો ભલે ન જુએ, પણ ન જુએ તો એને કોઈ પરાણે જોવાડી દે નથી, પોતે જુએ તો એને જોતો કોઈ રોકી શકે. પોતાનું સ્વરૂપ સાક્ષાત કેવી રીતે થાય, એટલે પોતાનું સ્વરૂપ સાક્ષાત કેવી રીતે અનુભવમાં આવે, જેવું સિદ્ધપદ છે તેવું સાક્ષાતપણે કેવી રીતે અનુભવમાં આવે તે કહેવામાં આવે છે. કે પ્રથમ નિર્મમત્વ ભાવથી સંસાર ભાવ ઉભો કરે, એટલે પહેલા તો ઉપાધિ બધી મૂકી દે સંસારને, આ કામ છે ને તે કામ છે, ફલાણું બાકી છે ફલાણું બાકી છે, ઉપાધિ તો કાંઈ નહીં, એકલો આત્મા જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી, જે થવું હોય તે થાય. આમ એક વખત તો આખા સંસારને
ચોકડી મૂકી દે,
જેમ ફૂટબોલને કિક કરે ને એમ લાત મારી દે, જે થવું હોય તે થાય. એક વખત હું મારું કામ કરી દઉં, પછી સંસાર સામે જોવું છે ત્યાં સુધી સામે જોવું નથી. પ્રથમ નિર્મમત્વ ભાવથી સંસારને આગો કરે, આગોના બદલે આગો કરે,
આગો છે
આગો કરે, દૂર આગો
કરે, દૂર કરે, આગો લંબી ઢંડારીમાં આગો 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 એની દૂર,
મારવાડીમાં આવે આગો
આગો કાત આગો આગો થાય આગો
કે
આગો આગો
અમારે ગુજરાતીમાં આગો
આગો કે આમાં અધો કેમ છે
આગો
આગો ઘણા દિવસ થી આ શબ્દ નો અર્થ નથી ભેળતો હતો. આગળ બહુ પ્રચલિત છે,
એક વાર ખસી જાય, હું સંસારી છું, ફલાણો છું, એ જ ખસી જાય એક વાર, હું આત્મા છું, હું બીજું કઈ નથી, હું ચૈતન્ય છું, આત્મા છું, એ સિવાય બધું ભૂલી જાય, પોતાની જાતને ભૂલી જાય કે ફલાણી જાતિનો મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, બધું ભૂલી જાય, એ ચૈતન્ય પિંડ આત્મા છું. એવી રીતે આખો સંસાર ઉભો કરે, કેવી રીતે કરે તે કહેવા કે જે દ્રશ્યમાન છે તે બધું રૂપીને જડ છે, આ શરીર દેખાય છે જડ રૂપી છે, આત્મા ચૈતન્ય નથી, જે કાંઈ દેખાય છે દ્રશ્યમાન છે એટલે જે કાંઈ દેખાય છે તે બધું રૂપીને જડ છે, તેથી મમત્વ ન કરવું, એમાં હું તો ચૈતન્ય છું, એમાં કેમ મમત્વ કરવું, પરમાણુનો ઢગલો છે, સમયે સમયે પરિણિમા કરે છે, મારે કાંઈ લેવા કે દેવા કાંઈ સમજ નથી. જેને વળગીને પીડ્યો તો એટલો ધક્કો મારે છે જોરથી, કેમ કે વળગ્યો તો જોરથી છોડાવે છે, જોરથી જેટલો જોરથી વળગ્યો છે એટલા જોરથી ધક્કો મારે છે, ધક્કો મારે છે. તે સાથી કે બધું જડ, તેમાં પોતાને માનતા સુખ શું, જેટલું કાંઈ બધું જડ છે એમાં પોતા પણ માનતા સુખ શું, કેવી રીતે એને સુખ હોય, એવી રીતે શરીર જડ, એમાં મમત્વ ન કરવું, કે શરીર આદિ જડ તેમાં પોતાને માનતા સુખ શું, આપ માને સુખ કહા, મળી આગળ છે કે રાગ દ્વેષ મોહ ભાવ, પછી શરીરનો આશાતા ભાવ, પછી આ જોઈએ તે જોઈએ એવો તૃષ્ણા ભાવ, અવિશ્રામ ભાવ એટલે ક્યાંય પણ એને
થક નહીં પડે,
સ્થિરતા નથી થતી એવો અવિશ્રામ ભાવ, અસ્થિર ભાવ, દુઃખ ભાવ, આકુળ ભાવ, અવિશ્રામ ભાવ ને અસ્થિર ભાવ એક અર્થમાં છે, દુઃખ ભાવ ને આકુળ ભાવ એટલે ખેદ ભાવ, એ બધું એક અર્થમાં છે, અને અજ્ઞાન ભાવ છે, તેથી હે છે એ બધા ભાવો મારા સ્વરૂપથી વિપરીત જાતિના છે, ભિન્ન જાતિના છે, વિરુદ્ધ જાતિના છે, તેથી એ કોઈ ભાવ મને ઉપાદે નથી, અથવા એ ભાવ મારે ગ્રહણ કરવા યોગ્ય નથી, રાખવા યોગ્ય નથી, સેવવા યોગ્ય નથી. આત્મભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ છે, આત્મભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ છે, બોલા બધા અન્ય ભાવ માંગ્યા છે, આ આત્મભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ છે, તે શાંત ભાવ છે, તે વિશ્રામ ભાવ છે, તે સ્થિરતા ભાવ છે, અણાકુર ભાવ છે, આનંદ ભાવ છે, અને તૃપ્તિ ભાવ છે, નિજ ભાવ છે, અને તેથી તે ઉપાદે છે. આમ અન્ય ભાવને આત્મભાવને જુદા પડે છે, જ્ઞાન માત્ર તે હું, એમાં શાંતિ છે, એમાં તૃપ્તિ છે, અણાકુરપણું છે, આનંદ પણ એમાં છે, સુખ પણ એમાં છે, અને તે પોતા રૂપે છે. આમ વેદ વિજ્ઞાનથી શરૂઆત કરે છે, વેદ વિજ્ઞાનથી શરૂઆત કરવામાં પછી વેદ વિજ્ઞાનમાં બે વિષય આવ્યા, એક શરીર આદિ ષડ પદાર્થો સંયોગમાં છે, અને એક રાગ આદિ મોહભાવ વગેરે વિભાવ ભાવો, તે મારું સ્વરૂપ નથી અને ઉપાદેય નથી એવો એક ભાવ છે. આત્મભાવ જ્ઞાન માત્ર ભાવ મારું સ્વરૂપ છે અને તે ઉપાદેય છે એવો એક ભાવ, એમ અહીંયા બે પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે ભેદ જ્ઞાનના. હવે એ જ ભેદ જ્ઞાન આગળ વધે છે ત્યારે પરતે હું નથી એવું એક જે નાસ્તિનું પડખું છે એ છૂટી જાય છે. આ હું ને આ હું ને આ હું ને આ હું ને એ છૂટી જાય છે, પછી આ હું છું એનું જોર આવે છે, એ વાત આવે છે. આત્મ પરિણતિમાં આત્મા છે, એ જ્ઞાન માત્ર ભાવ કીધું ને, તો જ્ઞાનની તો ધારા ચાલે છે અંદર, એક ધારી જ્ઞાનની ધારા રોકી ન શકાય એ રીતે આત્માના પ્રદેશોમાંથી આગળ કરે છે. એવી જે પરિણતિ છે ત્યાં આત્મા છે, જે ક્ષેત્રમાંથી પરિણતિ ઉપજે છે ત્યાં આત્મા છે, અને ત્યાં હું છું, ત્યાં હું પણ કરે. જ્ઞાનથી પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન પડીને પછી જે પોતાપણ થયું એ પોતાપણામાં હું પણ અનુભવ કરે, હું પણ આસ્તિક ભાવને દઢ કરે. આત્મ પરિણતિમાં આત્મા છે, હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. કેમાં? જ્ઞાન માત્ર ભાવમાં, આત્મભાવમાં હું છું એવી પરિણતિ, એટલે એની ધારા હું પણ ધારા થાય, અને હું પણ ક્યાંય દેહમાં કે રાગમાં ન થાય, પણ એક ધારું હું પણ આત્મામાં થાય, ત્યારે આત્મા પ્રત્યક્ષ બહુ ગોચર થાય છે. ત્યારે આત્મા, એને આત્મા પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. ત્યારે આત્મા પ્રગટ્યો, પ્રગટ્યો એટલે પ્રગટપણે અનુભવાયો, એનું નામ આત્મા પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. પણ કેમ કરતા? કે આત્મભાવમાં, આત્મ સ્વભાવમાં હું પણ કરતા, હું પણ કરવું એટલે આધાર લેવો. અનાદિથી જીવ વર્તમાન ચાલતા રાગ અને વર્તમાન જે શરીરાદી સંયોગ એનો આધાર લઈને પરણમી રહ્યો છે. જો અવલોકન કરો તો સરસ ખબર પડે એવું છે કે રાગના આધારે અને સંયોગોના આધારે મારું પરિણામ વર્તી રહ્યું છે, ચાલી રહ્યું છે. એ આધાર છોડીને આત્મભાવમાં, આત્મામાં, જ્ઞાન માત્રમાં હું પણ ક્યાં કરે? જ્ઞાન માત્રમાં હું પણ કરે, અને એ હું પણ સતત કરે, ત્યારે આત્મા પ્રગટ અનુભવ થાય છે. એને આત્મા પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. એને આત્મા સાક્ષાત, આત્મ સાક્ષાત્કાર થયો એમ પણ કહો, આત્મ જ્ઞાન થયું એમ કહો, ગ્રંથિભેદ થયો એમ કહો, અનંતભાવનો એ જ વખતે નાશ કર્યો એમ કહેવાય. જ્યારે પ્રથમ આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે અનુભવનો નાશ થઈ જાય છે. એક જ ક્ષણમાં, એક ક્ષણનો અનુભવ અનંત ભાવનો નાશ કરી નાખે છે. એટલી શક્તિ એક ક્ષણના અનુભવની પર્યાયમાં છે. આત્મામાં કેટલી શક્તિ છે એ તો કોઈ કહેવાની ચીજ નથી, પણ જેના અનુભવમાં અનંત ભાવનો નાશ થઈ જાય, એક ક્ષણના અનુભવમાં, પ્રથમ અનુભવમાં, સમ્યક દ્રષ્ટિને અનુભવ હોય એનું કારણ છે. એક બે ભાવ, ચાર છ ભાવ એમ કે ખાસ. આવો જે આત્મરસ છે એ હું પરિણતિ દ્વારા કેળવાય છે. જ્ઞાન માત્ર ભાવમાં હું પરિણતિ દ્વારા આત્મરસ કેળવાય છે, અને તે સ્વાનુભવને આવે છે સહજ માત્ર. આત્મ પરિણતિમાં આત્મા છે, હું એવી પરિણતિ વડે હું છું જ્ઞાન માત્ર હું છું. આટલો મંત્ર છે. હું જ્ઞાન માત્ર છું, એટલો જ મંત્ર છે. એમાં હું છું આવી ગયો, અને દેહાદિમાં ને શરીરમાં હું છું થતું હતું એ ન થાય, એટલા માટે જ્ઞાન માત્ર વિશેષ લીધું. હું જ્ઞાન શંકા નથી રહેતી કે હવે શું, એ શંકા નથી. શું કરવું એની પણ શંકા નથી. ન તો રીતની શંકા છે, ન તો કોઈ પદાર્થની શંકા છે, ન તો કોઈ ત્યાં પોતાના ભવિષ્યની શંકા છે, ન તો કોઈ વાતની પછી વર્તમાનમાં શંકા. પછી તો તદ્દન ઉપાધિ વગરનો થઈ ગયો, મુક્ત થઈ ગયો. એક ન્યાય ઉપાધિ વગરનો થયો એટલે સહી મુક્ત, એવા મુક્ત થઈ ગયો. આત્મામાં પોતામાં પરિણતિ આવી, પરિણતિ આત્મામાં પોતામાં આવી. હું છું પણ આની માન્યતા, હું છું પણ આની શ્રદ્ધા, માન્યતા કહો કે શ્રદ્ધા, હું જ્ઞાન માત્ર છું એવી જે શ્રદ્ધા, જ્ઞાન માત્ર જ્ઞાનમાં જાય છે, હું છું એ શ્રદ્ધામાં જાય છે, હું છું પણ કેમ કે સત્તાને ગ્રહે છે, છું માં સત્તા આવી ગઈ અને એમાં સ્વ પણ આવી ગયું, હું માં સ્વ પણ આવી ગયું, એવી જે શ્રદ્ધા તે સ્વપદનું એટલે આત્મપદનું સિદ્ધ પદનું સાધન છે. હું પરિણામ કહું છું, હું પરિણામ કોઈ બીજો નથી કરતો, નથી હું આત્મા હું પણ કરે છે, શરીર હું પણ કઈ કરતો નથી, આત્મા હું પણ કરે છે, તો હું પરિણામ તો હું કરું છું, પ્રશ્ન ક્યાંય ગોતવા જવો નથી, અહીંયા જ હું છું, જ્યાં હું પણ થાય છે ત્યાં હું છું, એમ કેવું છે. ભૂલ ન થાય એટલા માટે એમ કે છે કે દેહાદીમાં નહીં, રાગાદીમાં નહીં, જ્ઞાન માત્રમાં, બસ આ તો ચૂપ કરાવ્યું છે.
જે હું પણ નો ભાવ ઉઠે છે તે ભૂમિ
ત્યાં 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 મારી સત્તા છે, હું પણ જ્યાં થઈ રહ્યું છે ત્યાં મારી સત્તા છે, એ સત્તાનો સ્વીકાર, તેનું નામ આસ્તિક્ય છે, તેનું નામ સ્વરૂપ સત્તા છે, આટલી વાત છે.
ક્યોંકિ તસ બાત હૈ,
આટલી વાત છે. એટલે અહીંયા એમ કહે છે કે હું છું, હું છું, એમ શેમ થાય છે કે હું પણ છે, એ જ સ્વપદનું સાધન છે, એ જ સ્વરૂપ સત્તાનો ગ્રાહક છે. અનુભવ પ્રકાશ તો એવો ગ્રંથ છે કે જે વચનો પડ્યા છે દીપચંદજીના, એના વાચ્યમાં જાય એટલે પોતે વાંચમાં જ આવે એવો ગ્રંથ છે. એના વાચ્યમાં જાય, કોઈ બીજા વિશેષ પરમાગમ ન હાથમાં લે, આવું એક નાનું એવું શાસ્ત્ર લે તો પાને પાને એ વાત નીકળે છે, ગમે પાનું ખોલીને બેસે ને આ વાત નીકળવાની, કેમ કે ફેરવી ફેરવીને એમણે એ વાત કરી છે. હું પરિણામો એ સ્વપદની આસ્તિક્યતા કરી, સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં, એવું જે સ્વપદરૂપ પરિણામ છે તે પોતામાં હુંમાં જ હું પણ સ્થાપ્યું છે, સ્વરૂપ અસ્તિત્વમાં જ્યાં અસ્તિત્વ છે ત્યાં જ હું પણ કર્યું છે એ તેનું યોગ્ય સ્થાન છે, જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું પણ કર્યું તે અયોગ્ય સ્થાન હતું, રાગમાં અસ્તિત્વ નહોતું, શરીરમાં અસ્તિત્વ નહોતું, અસ્તિત્વ ગુણ અસ્તિત્વ શક્તિ આત્મામાં રહેલી છે, આત્મામાં હું પણ કર્યું એટલે એને યોગ્ય સ્થાન રૂપ હું પણ કર્યું. કાયશ ચેષ્ટા છે ત્યાં નથી, કાય ચેષ્ટા જે છે એ ત્યાં નથી, છે ત્યાં નથી એમ એટલા માટે લીધું કે કાયામાં કાય ચેષ્ટા છે પણ ત્યાં નથી, જ્યાં હું પણ કરું છું ત્યાં કાય ચેષ્ટા નથી, કાય ચેષ્ટા છે તે ત્યાં નથી, વચન ઉચ્ચારણા છે તે પણ ત્યાં નથી, જે વચન બોલાય છે આ અંગેના તે પણ હું કરું છું ત્યાં વચન ઉચ્ચારણા નથી, મન ચિંતન છે એ પણ ત્યાં નથી, કેમ કે આ તો નિર્વિકલ્પ પરિણતિ છે, હું પણ જે થાય છે આ તો નિર્વિકલ્પ પરિણતિ છે, વિકલ્પ નથી, મનનો વિકલ્પ ત્યાં નથી એટલે એ પણ ત્યાં નથી. આત્મપદમાં પોતાની મગ્નતા સ્વરૂપ વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક કરવો, આ વિવેક કરવો એટલે સ્પષ્ટપણે આમ વાત છે કે આત્મપદમાં મન વચન કાયા ત્રણેય ઉડાવ્યા, આત્મપદમાં પોતાની મગ્નતા સ્વરૂપનો વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા અને ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક કરવો, આ ચિદાનંદ વસ્તુ છે વિવેક કરવો એટલે એ સ્પષ્ટપણે ભિન્નપણે એ અનુભવમાં હોવું જોઈએ, એમાં બીજું કોઈ હિંસણ ન થાય એ અંતરલક્ષથી બરાબર સ્પષ્ટ કરવું જોઈએ. ચિત્ત પરિણતિ ચિદમાં રમે આત્મા ડૂબજે, એવી જે ચૈતન્યની પરિણતિ થઈ, હું પણ થતી જે એવી જે પરિણતિ થઈ એ ચિદ એટલે સ્વરૂપ સ્વભાવ, ચિદ એટલે અહીંયા સ્વભાવ, સ્વભાવને ટૂંકામાં ચિત્ત કહે છે, ચિત્ત સ્વભાવ આજે ભાવ આજે સમય સામે પહેલો પ્રશ્ન, એમાં રમે એટલે વારંવાર એમાં પરિણમે, આનંદ ઉગે એટલે એમાં આત્માનો આનંદ આત્માનંદ ઉગે છે, મન દ્વારા વિવેક થયા પછી મન પણ બાજુએ રહે, પહેલાં વિચારમાં મન દ્વારા આ આત્મા છે, આ રાગ છે, એમ ભિન્નપણાનો જે વિવેક થાય છે એ વિવેક દ્વારા પહેલાં મન દ્વારા થાય છે, એટલે મન સહિતપણામાં થાય છે, પછી મન નિર્ણય બાજુમાં રાખી દેવામાં આવે છે. મનનો સાથ ક્યાં લીધો? વિચાર કરવા સુધી લીધો, પછી મનને એક બાજુ રાખે છે, મનનો પણ સમય નથી. મન બાજુએ રહે કેમ કે મન પર છે અને જ્ઞાનની જ વસ્તુ છે. મન છે પર છે, ભાવ મને પર છે, દ્રવ્ય મને પર છે, જ્ઞાન છે એની જ વસ્તુ છે, એ પોતાની ચીજ છે. એવી રીતે વિચારતા કે મન દૂર રહે. સાથે કે પરમાત્મા પદ ગુપ્ત છે તેની મન વ્યક્ત ભાવના કરી ન શકે. શું છે? મન છે એ તો અવ્યક્ત અથવા પરોક્ષ ભાવના કરે છે. આ તો વ્યક્ત સ્વરૂપની વ્યક્ત ભાવના કરવી છે માટે મનને છોડી દેવું પડે છે. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા એ વિશે કે એક માણસ એક રાજા છે અને પોતાના મહેલમાં જવું છે, તો એ પોતાના બે ઘોડાની ચાર ઘોડાની બગી હોય ઘોડાગાડીમાં વિક્ટોરિયાની અંદર પ્રવેશ કરે છે, કમ્પાઉન્ડમાં આવે છે, બહાર શહેરમાંથી કમ્પાઉન્ડમાં આવે છે, પછી મહેલની નજીક આવે છે અને મહેલનો જે પોર્ટિકો હોય છે આપણે જે મંડપ જોવાનો હોય છે ત્યાં ગાડી ઉતરી જાય પગથિયા પાસે, પછી મહેલમાં જવું હોય તો ઉતરીને જાય, ગાડી મહેલમાં નથી જતી, મહેલના પગથિયા ચડવા આવે ત્યારે પોતે ઉતરીને મહેલમાં જાય છે. એમ અહીં સુધી મનની ગાડીમાં ક્યાં સુધી આવ્યો? વિચાર કરતો હતો ત્યાં સુધી હું આત્મા છું, રાગ રહી છું, શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું, મલિનતા મારામાં નથી, દેહ મારામાં નથી, એ બધું મન સુધી છે. પછી સ્વરૂપમાં અંતર ઉતરવા માટે મનને બહાર મૂકી દીધો, પછી એકનું જ્ઞાન માત્ર પણ જે પ્રક્રિયા જ્ઞાન તે નિજ સ્વરૂપ છે, એમ કીધું જ્ઞાનની જ વસ્તુ છે, જ્ઞાન તે નિજ વસ્તુ છે, મનને એનાથી દૂર રહી.
અવલોકન પદ્ધતિ પણ મન બાજુ રહી જાય છે.
એમાં શું છે? જ્ઞાનનું અવલોકન થાય ને, તો અવલોકન કરનાર જ્ઞાન છે અને અવલોકાય છે તે જ્ઞાન છે, એટલે પછી બીજી ચીજ બાકી બાદ થઈ જાય એમાંથી ઓટોમેટિક.
એટલા માટે વિચારની વાત લઈ મનને સાથે રહેતી રાખી.
મન છે એ વ્યક્ત ભાવના ન કરી શકે અને પરમાત્મા પદ તો ગુપ્ત છે, અવ્યક્ત છે, માટે એને અવ્યક્ત સુધી પહોંચવા માટે મનને છોડીને અંદર જવું છે. સાથી કે પરમાત્મા ભાવના કરતા કરતા પરમાત્મા પદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે. બહુ સરસ ટોન લીધો છે આ જગ્યાએ, ટોન બહુ સારો આવ્યો છે કે પોતાના પરમાત્માની ભાવના કરતા કરતા પરમાત્મા પદ તો સાક્ષાત નિરાવરણ છે, એનો ભેટો થવાનો જે વારો આવ્યો ત્યારે મન તો એના તેજથી મરી ગયું. મન તો બિચારું એનું તેજ પરમાત્માનું એટલું બધું હતું કે જ્યાં પરમાત્મા પદ નજીક આવ્યું તો મન તો પહેલેથી જ મરી ફીટે છે, કે મન તો ખલાસ થઈ જાય છે. સાથી કે શૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના જ, લડાઈ કર્યા વિના જ મરે. સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય તેમ અહીં જાણ, એવું જ્ઞાનનો પ્રકાશ છે. એવા પરમાત્મા પદનો એટલો બધો પ્રકાશ છે કે ત્યાં મન તો આગળથી જ ખલાસ થઈ જાય છે. મનનો વિકલ્પ છોડવો પડતો નથી. મન રહિત જે પરમાત્મા પદ છે, જે અતિન્દ્રિય સ્વરૂપ છે, એમાં હું પણ થાય છે, એટલે મન તો ક્યાંય પડી રહ્યું છે, ક્યાં પડી રહ્યું ગોતવા જવું મુશ્કેલ છે. એવું કળશ લીધું છે ને સમય સારું કે નળી નિક્ષેપ ક્યાં ચાલ્યા જાય છે, પ્રમાણ ક્યાં અસ્ત થાય છે, અમને ખબર પડતી નથી. એટલે કે અમને ખબર ન પડી કે ક્યારે મનથી જુદા પડી ગયા. પહેલાં વિચાર આવતો હતો આત્માનો ત્યારે મન સાથે વિચાર આવતો હતો, શુદ્ધ નહીં થઈ હું શુદ્ધ છું, નિશ્ચય નહીં થઈ મારું નિશ્ચય સ્વરૂપ આવું એકરૂપ ધ્રુવ છે, એવો જે વિકલ્પ હતો એ વિકલ્પ મન સહિત હતો. પણ જ્યાં અનુભવ થયો ત્યારે બધા ક્યાં ચાલ્યા ગયા, ક્યારે ચાલ્યા ગયા કંઈ ખબર ન હતી એમ કહે છે. એટલું બધું લક્ષ અતિન્દ્રિય વસ્તુ ઉપર છે કે આ સંઘ ક્યારે છૂટી ગયો એનો પોતાને ખ્યાલ નથી આવતો. એવો ટોન બતાવવા માટે એમ કે કે ક્યાં ચાલ્યા ગયા અમને ખબર નથી, ન વિદમો કે ક્યાં ગયા અમને ખબર નથી, કે શું એવી રીતે અનુભવ આવ્યો કે ક્યાં ગયા એ જ ખબર ન પડી, ક્યારે રિયા ગયા એ ખબર ન પડી, કેમ કે લક્ષ તો સ્વરૂપ ઉપર હતું, આ રિયા કે ગયા એવું લક્ષ નથી ત્યાં, અને એવી આજ્ઞા ગમે ત્યારે
વરરાજાનું ઉદાહરણ આપ્યું હતું, આજે ઘોડાગાડી નું ઉદાહરણ આપ્યું હતું, તે વખતે વરરાજાનું બહુ સરસ ઉદાહરણ
છે, ત્યારે કંઈ ખડા ઉપર બેસે ને કે ગાડીમાં બેસે ને થોડો મેલમાં જવા બેસે તો ઉતરીને જશે, એવો જ એક બીજો દ્રષ્ટાંત છે કે સ્વરૂપને શોધવું હોય, સ્વરૂપ નિશ્ચય જ્યારે કરવો હોય ત્યારે વિકલ્પના ઘોડા ઉપરથી ઉતરી જવું પડે છે, જેમ એક માણસને તરસ લાગે છે, ઘોડે સ્વાર છે ને તરસ લાગે છે, જંગલમાં પાણી શોધતો પડે છે, એમાં એક કૂવો જોયો, કૂવો જોયો ત્યારે એને કૂવામાં પાણી છે કે નહીં એવું જોયું, પીવાનું તો હજી પછી છે પણ છે કે નહીં તો નક્કી કરે, તો ઘોડા ઉપર બેઠો બેઠો કેવી રીતે નક્કી કરશે, ઘોડેથી ઉતરી કાંઠે જઈને વાંકો વળીને જોશે કે અંદર પાણી છે કે નહીં, આપણે બાર કૂવા છે ઠેઠ નજીક જઈને અંદર જોવે ત્યારે ખબર પડે પાણી છે કે
નહીં,
અને પાણી ભાળે તો પાણી કાઢે તો તૃષા છીપે, તો પાણી પાણી છે એ જોવે જ નહીં અને ઘોડા ઉપર હાલ જાય તો શું કરે, ઘોડા ઉપર બેઠા બેઠા પાણી નહીં દેખાણું, એમ વિકલ્પના ઘોડા ઉપર જ્યાં સુધી બેઠો છે અને વિકલ્પની ઝાડમાં ભીંચવાનો છે ત્યાં સુધી જીવને સ્વરૂપનું ભાવ ભાષણ થતું છે, વિકલ્પથી ખસીને ભાવ ભાષણ થાય છે, અંશે કરવાનો આધાર છોડે છે, ગૌણ કરી નાખે છે, સ્વભાવનું દ્રષ્ટાંત બહુ સરસ છે, એમનું જે ભાવનાનો દ્રષ્ટાંત છે એમને જે કામ કર્યું છે જીવન પાત્ર છે, સમ્યક દર્શન કેમ થાય એનું જીવંત પાત્ર જોવા મળે, ત્યારે કે છે ને શિક્ષણ આપવું તો કે વિડીયો દ્વારા શિક્ષણ આપવું
છે,
ભાષણથી લેક્ચર પ્રોફેસર આપે નહીં, એને જે કહેવું હોય એની વિડીયો દેખાડે, આ તો વિડીયો નહીં, આ તો સાક્ષાત જ પાત્રને લઈ આવે એમ કે છે, જોઈ લ્યો એવું કામ છે,
અનુભવ પ્રકાશ ગ્રંથ ખરેખર અનુભવ સાક્ષાત અનુભવ
અનુભવ પ્રકાશ ગ્રંથ એટલે એકલી અનુભવ ને ઘૂંચો છે, અને કેમ થાય એ વાત પણ કરવી જોઈએ, પ્રમાણ તો અસ્ત પામી જાય છે, નય નો ઉદય થવો બંધ થઈ ગયો, પ્રમાણ તો કે અસ્ત થઈ ગયો, ઠીક
એની વાત તો એ જ છે, કહેવાની શૈલી બે થઈ ગયો, ઓલો ઉદય થતો નથી ને ઓલો અસ્ત થઈ ગયો,
એટલે એક ઉદય ન થયો બીજો અસ્ત થઈ ગયો, પછી તો પીછે ન વિદમો, હું નથી જાણતો ક્યાં ગયા, કે યાતે નિક્ષેપ ચક્ર, મને નિક્ષેપનું ચક્કર ક્યાં ચાલ્યું ગયું મને ખબર જ નથી, કેમ કે તો આગળની ચીજ હતી, નયનો વિષય છે, નિક્ષેપ છે ભગવાન એ નિક્ષેપનો વિષય છે, હરિયંત પરમાત્મા તો કઈ તો બધું ક્યાં ગયું ગયું કઈ મને ખબર જ નથી, અનુભવમ ઉપયાતે ભાતિ ન દ્વૈતમ એવા, ત્યાં અનુભવ પણ થાય છે દ્વૈત જ ભાસતું નથી, બીજું કોઈ જગતમાં છે એમ ભાસતું જ નથી, આખું જગત વિસ્મરણ થઈ જાય છે, બીજું કાંઈ જગત શું બીજું કાંઈ ભાસતું નથી, એટલે એના ઉપરથી આ શંકરાચાર્ય લીધું છે,
જગન મિથ્યા
જગન મિથ્યા સત્યમ જગન મિથ્યા,
ભાસતો જ નથી, કોઈ ભેદ તો વાસ્તવ
ભેદ નથી, વાસ્તવ કોઈ બીજું અન્ય કોઈ ચીજ જ વાસ્તવ નથી.
ઉદયતી
પ્રમાણમાં અસ્તમ્યતી ન વિદ્મહ નિક્ષેપ ચક્રમ ક્વચિત યાતિ. ન વિદ્મહ એટલે અમે જાણતા નથી કે નિક્ષેપ ચક્ર ક્યાં ચાલ્યા ગયા. અપરમ કિમ અભિદગ્મહ, પછી બીજી તો વાત જ શું કરવી, બીજી જગતના બીજા પદાર્થોની તો વાત જ શું કરવી. એમ કહે છે કે એને તમારે કઈ વાત કરવાનો પ્રશ્ન છે. જે અનુભવ આવતા પ્રમાણ નહી નિક્ષેપ પણ જુઠ્ઠા છે. પ્રમાણ નહી નિક્ષેપ જુઠ્ઠા છે. ત્યાં અન્ય રાગાદી વિકલ્પોની શી કથા કરવી એ મારે વાત કરવી. જે પ્રમાણને નિક્ષેપ જુઠ્ઠા છે ત્યાં મારે બીજા રાગાદીની શું વાત કરવી. ભાવાર્થ એમ છે કે રાગાદી તો જુઠ્ઠા જ છે, જુઠ્ઠા છે નહીં પણ જુઠ્ઠા જ છે. જીવ સ્વરૂપથી બાહ્ય છે. પ્રમાણને નિક્ષેપરૂપ બુદ્ધિ મન સાથે જે કામ કરતા, પ્રમાણને નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ વે ધ્રુવ રૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જુઠ્ઠા છે. આ બધા જુઠ્ઠા થતા જે કઈ વસ્તુનો સ્વાદ છે, આ બધા જુઠ્ઠા થતા જે સ્વાદ આવે છે શું એ અનુભવ છે. એને આ એક વચન એમને લીધું છે, એ ગજબ કાઢ્યું છે. એ બધા સાચા છે એમને, નહીતર જૈનાગમ સિવાય ઉત્પાદ ધ્રુવ અને દ્રવ્યગુણ પર્યાયનો વિષય નથી. આ દ્રવ્યાનુયોગને આગમનો વિષય છે. કયા ઓલા ત્રણ
નહીં,
કર્ણાનો ચરણાનો કથાનો યોગ નહીં, દ્રવ્યાનુયોગના આગમનો વિષય છે કે વસ્તુને દ્રવ્યગુણ પર્યાય છે, વસ્તુનો ઉત્પાદ ધ્રુવ છે. તો કે એ જુઠ્ઠા થતાં કાંઈ સ્વાદ આવ્યો એ અનુભવનો સ્વાદ છે. બહુ કરી જપ શૈલી ભાઈ ભાઈમાં કોઈ સર્પ જોયો કે કોઈ છોર જોયો કે કઈ ભૂત જોયો અને રાગી ગયા.